અવસ્થા પરાકાષ્ઠાની હશે મનની. સાધક અવસ્થામાં જે કઈ પ્રાપ્ત થયું એનાથી પોતાની વૃત્તિઓને ત્યાં અગાડી જોડી દીધી કે જે જીવનનો ચરમસીમાનો અંતિમ લક્ષ્ય છે. સદગુરુ મોયે આન મિલે તબ એક હિતાર જોડા, એકાગ્રતા. પછી મનને કોઈ પણ વ્યવધાન નહીં, અન્ય કોઈ પ્રકારનું બંધન નહીં, માત્ર મુક્તિ. એક જ પોતાના સ્વસ્વરૂપનો જ નાતો, અન્ય જે કોઈ સંબંધો છે, જે કોઈ વ્યવહાર છે, એમાં સંપૂર્ણ મિથ્યાત્વનો ભાવ સ્થાપિત કરવાનો. પછી એમાં ક્યાંય પણ લોભ કે આસક્તિ સહેજ પણ ઉત્પન્ન ન થાય. માત્ર એક જ લક્ષ, એક જ ધ્યેય, એના સિવાય અન્ય કોઈ પણ બાબત છે જ નહીં. અને સ્થૂલ ભાવથી દેખાતી હોય તેની કોઈ આવશ્યકતા મારે નથી. જાકો કછુને ચાહીએ વો સાહન કો સાહ, ચાહ ગઈ ચિંતા મિટી મનવા બે પરવા. એવી સ્થિતિ, એવી અવસ્થા કે સંપૂર્ણ રીતે પોતે જ પોતામાં સ્વસ્થ, બહાર ક્યાંય નહીં. પણ જે સામાન્ય જીવનની અવસ્થા છે એમાં તો જેમ આપણે ભગવાનની કૃપા ઈચ્છીએ છીએ, હે ભગવાન તો દયા કરજે. કોઈક શેઠિયો હોય તો એની પણ દયા એ છે કે મારે ઉપર મેર નજર રાખજો. કોઈક અધિકારી હોય એમને કે ભાઈ જોજો અમારી સામે. એમ માણસને પોતાના મનની પાસે પણ એને ભીખ માગવી હોય તો માગવી પડે છે. મન મેરે કો મહેર હુઆ, હે મારા મન તો મારી ઉપર રાજી રેજે. આપણું મન આપણી ઉપર રાજી ન હોય ને તો આપણો દુશ્મન બની જાય. એટલું જ નહીં, આપણા ધાગા કાઢી નાખે. એટલે મનને પાટે પણ કહ્યું કે હે મન, મન મેરા તો કહા કરતા હે, તું શું કરું છું? આ તને શોભે છે? આ તારું કામ છે? એમ કર્યા પછીથી એને સમજાવીને કહ્યું તમારી ઉપર મહેર કરીશ. મન મેરે કો મહેર હુઆ, ઈશ્વરની કૃપા, ગુરુજનોની કે વડીલોની કૃપા તો પછી આપણને મળતા મળે, મેળવીએ, પણ મનની કૃપા પહેલી મેળવી લેવી પડે. મારું માણે કડું રીસાણું રે, અને જો મન રીસાય તે કોઈનું ન બને. એની હઠ, એની એવી ભયંકર હઠ હોય, એ મન પોતાની હઠ પૂરી કર્યા વગર રહે જ નહીં. ભલે જે થવાનું હોય તે થાય. પાંડુને શ્રાપ મળેલો હતો કે તારું મૃત્યુ થશે, છતાં એક એવી અવસ્થા પાંડુની આવી ગઈ, મનોવૃત્તિ એ દશા થઈ કે ભલે મને શ્રાપ મળ્યો હોય, ભલે મારું મૃત્યુ થવાનું તો થઈ જાય, માદ્રીએ પણ પત્ની તરીકે ને કેટલું સમજાવ્યો, પણ જ્યાં સુધી મનની કૃપા ન હોય, ભલે મૃત્યુ આવે, મન પોતાની હઠ નહીં છોડે. મન દુરાચારી છે, દુરાગ્રહી છે, હઠી છે. એટલે જો સાધક તરીકે જીવનમાં આગળ વધવું હોય તો સૌથી પહેલા મનની મહેર, મનની કૃપા, અને તે બહુ કઠણ ને અઘરી છે. એ કઈ સાહજિક નથી કે મનની કૃપા આપણે કહ્યું મળી જાય. આપણું જ મન છે છતાં આપણી સાથે ચાલવા માટે તૈયાર નથી. આત્મા જે નહીં છે તો એ મન મન એને ઢસડીને લાવશે ત્યાં આગળ. દુર્વૃત્તિઓ જેમ મંદિર હોય પવિત્ર હોય એ મંદિર અગાડી કોઈ મળદું કે હડકા ન લેવાય, કોઈ ગંદી ચીજ ત્યાં ન લેવાય મંદિર અગાડી. પણ કોઈ દુરાચારી દુષ્ટ હોય તો પહેલું નાખી જાય. એમ આપણું મન દુરાચારી બને ને તો આપણા આત્મા અગાડી આવા હડકા આવા મળદા નાખે જ જાય. ન ઈચ્છા હોય તો પણ આત્માની પવિત્રતા રહેવા જ ન દે. મનની મહેર અત્યંત આવશ્યક છે. મન રૂઠ્યું તો ગમે એટલું ડાપણ હશે, ગમે એટલી વિદવત્તા અને જ્ઞાન હશે, એ નહીં ટકી રહે, એનું અસ્તિત્વ નહીં રહે તે વખતે. મન જ્ઞાનનો ગમે એટલો મોટો મહેલ હશે ને તોડી ફોડીને જમીનદોસ્ત કરી નાખશે એકવાર હઠીલું મન. અને એટલા માટે જ લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું કે મન મેરે કો મહેર હુઆ, મારા મને મારી ઉપર મહેરબાની કરી. કોઈ માણસ થી ત્રાસી મહેરબાની કરશો, બહુ થયું હવે, થોડી મહેરબાની કરો સારું. જયારે આપણે થાકીએ અને કઈ ઉપાય ના હોય તો એને કઈ મહેરબાની કરો ને. એમ મનથી માણસ થાકે તો જ એને આ શબ્દો આવે, હવે મહેરબાની કરશો. પણ માણસ મનથી થાકતો નથી હોતો. અને મનોરાજ વ્યાપે એટલે મન મન રાજા થયા, બહુ આનંદ થાય કે હું રાજા છું. અને એ મનોરાજની અંદર પંચેન્દ્રિયના ભોગો અને એનો વિલાસ એ સિવાય બીજું કઈ નહીં મળે. જે સાધક છે એને પોતાના જીવનમાં સાધક પથમાં આગળ વધવા માટે, એમાંથી બહાર નીકળવા માટે એને મનની કૃપા, પોતાનો જ આશીર્વાદ પોતે મેળવી લેવો પડશે. જેમ ગઈકાલે આપણે જોયું હતું, આત્મય હોય આત્માનો બંધુ, આત્મય હોય પુરાત્મના. આપણી અંદર આપણા શત્રુઓ છે ને આપણામાં જ આપણા દુશ્મનો છે. આત્મા દુશ્મન કે શત્રુ નથી, આ પણ પોતાનામાં જ પોતાના મિત્રો છે. જેમ કહ્યું ને કે શત્રવ સંધિ નિજેન્દ્રિયાની, આપણી જ ઇન્દ્રિયો છે, આપણી જ દુશ્મન થઈને ઉભી રહે છે. અણસમજ અજ્ઞાન. અહીંયા આગળી મારા શ્રી એમ કે છે કે જ્યારે પોતાની સુરતાઓ આ બધા ભોગોમાંથી શૂન્ય બની ગઈ, અનભિજ્ઞની માફક કે જાણે આનો કોઈ ઉપયોગ જ નથી, આને કોઈ જરૂરિયાત જ નથી. એક નાનું બાળક હોય એની પાસે એની એની નજીકમાં તમે બધા જ ભોગો પાથરી દો, ચારે બાજુ બધા જ ભોગો બિછાવી દો, પણ એનાથી અલિપ્ત રહેશે. એને જ્ઞાન જ નથી, અજ્ઞાન અવસ્થા છે ભોગોની વિષયોની. બધી જ પ્રકારની સજ્જ થયેલી બધી જ સામગ્રી એની ભોગોની મૂકી દેવામાં આવે. બાળક નિર્વિકાર હશે, સંપૂર્ણ એ પોતાનામાં સ્વસ્થ હશે ને આ ભોગો કે આ વિષયો એને સહેજ પણ સ્પર્શ નહીં કરે. તો એ રીતે પોતે જ પોતાનામાં પોતાના આનંદમાં રમ્યા કરે બાળક, એને એના તરફ લક્ષ્ય જ ન હોય. એમ સુરતી મેરી શૂન્ય ચડી, મારી વૃત્તિઓ દરેક બાબતને નિરર્થક ગણી નાખીને વ્યર્થ સમજી લઈને એ પોતાના આનંદમાં બાળક જેમ આનંદ કર્યા કરતું હોય એમ પોતે બહાર નીકળી જાય. સુરતી મેરી શૂન્ય ચડી. અનુભવ એ પ્રમાણે જો કરે માણસ સાધક તો વૃત્તિઓ બધામાંથી સારામાં સારી રીતે સમાહિત થઈ અને શાંત થઈ જાય. શૂન્ય ચડી કે ત્યાં જમાઈ નથી ને ઉધાર પણ નથી, બિલકુલ સ્વચ્છ. અને એ શૂન્ય ચડેલી વૃત્તિઓ મેલું જાકે માણે પોતાના જ સ્વસ્વરૂપમાં પોતાના આત્મમહેલ ની અંદર આત્માની અંદર આત્મ સ્વરૂપ ની અંદર જ નિરંતર વિચર્યા કરે અને નિર્ભય થઈને કે મારે કઈ પણ કરવા પણ નથી રહેતું. નમામ કર્માણિ લિંબંતિ નમે કર્મ ફલે સ્પૃહા. અરે એટલે સુધી કે છે મારે કઈ કરવા પણ રહેતું નથી, આ તો બધા લોકોને માટે મારે કરવું પડે છે. મમ વર્તમાન વર્તન એટલા માટે હું કરું છું, બાકી મારે કોઈ કર્તવ્ય નથી. એમ સાહજિક અવસ્થા આવે પોતાના સ્વસ્વરૂપની, પોતે સમજણ પૂર્વક કહી દે કે મારે કોઈ કર્તવ્ય નથી હવે આ જગતમાં આ જીવનમાં, નિર્લેપ અને અસંગ છું, શૂન્ય અવસ્થા ભોગોની વ્યવહારની આ ભૌતિક જગતની, જે કઈ સ્થૂલ દેખાયું છે એ બધું જ સ્થૂલ ચરાચરની અંદર છે, એ મારા માટે શૂન્ય છે. આવી અવસ્થા સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરે ત્યાર પછીથી એ પોતાનામાં અંદર ઉતરે અને અંદર ઉતર્યા પછી અંતર કી અંતર જાણે, મેં મારા સ્વરૂપને જાણી લીધું. અથવા એમ પણ થઈ શકે સાધક જ્યાં સુધી સાધનની અવસ્થામાં હોય ત્યાં સુધી એ પોતે એમ કે મારા અંતરથી મારું કેટલું અંતર છે તે હું જાણું છું, આંતરિક આત્માથી હું કેટલો દૂર છું કે કેટલો નજીક છું મારા સ્વસ્વરૂપથી એ મને ખબર છે. અંતર કી અંતર જાણે, સ્વસ્વરૂપની સાથેની જ્ઞાન અવસ્થા હોય, સ્વસ્વરૂપ એને સહજ અને સુલભ થઈ ગયું હોય તો કોઈ પણ પ્રકારનું અંતર નથી. ન સમજ્યો હોય, ભોગો માટે એની લાલસાને વ્યથા એને પીડા આપ્યા કરતી હોય, અને જો કોઈને એ હોય કે હું મારા આત્માથી મારા સ્વસ્વરૂપથી કેટલો દૂર કેટલો છેટો પડ્યો છું, આટલું બધું અંતર હોઈ શકે ખરું? અંતર કી અંતર જાણે. અને જ્યારે સંપૂર્ણ સામીપ્ય સારૂપ્ય અવસ્થા આવી ગઈ ત્યાર પછીથી એ અંતરમાં ઓતપ્રોત થયેલો સ્વસ્વરૂપમાં ભરી ગયેલો અને એ સ્વસ્વરૂપ સર્વત્ર વ્યાપક છે, ક્યાંય ખાલી નથી, સર્વત્ર હું જ છું અને મારા સિવાય આ જગતમાં અન્ય કશું જ નથી, જેને અદ્વૈત અવસ્થા બ્રાહ્મી ભાવ. અને એ પ્રાપ્ત થયા પછીથી એને એટલું આત્મબળ મળ્યું, એટલી આત્મશક્તિની ઊંચી અવસ્થા ભૂમિકા ઉપર પહોંચ્યા પછીથી એની વૃત્તિઓ એટલી બધી સશક્ત બની અધ્યાત્મના સૂક્ષ્મના માર્ગે કે એણે આ જગતના બધા જ સંબંધો બધા વૈભવો જે કઈ ભૌતિકતા સ્થૂલ છે તે બધું જ બધાની સાથેના સંબંધો તોડી ફોડી ઊંચા મૂકીને એનાથી પર થઈ જઈને જે કઈ સાંસારિક પદાર્થો છે એની અંદરની આસક્તિ છોડીને, એમાંથી સુખ મળવાનું છે એનો લોભ છોડી દઈને, એનો વ્યામોહ ત્યાગી દઈને એવો કટિબદ્ધ બને, સશક્ત છે, દ્રઢ સંકલ્પિત બને, પ્રાપ્ત વરાણ નિબોધત તારું શ્રેષ્ઠ કર્તવ્ય છે લક્ષ્ય છે એને પ્રાપ્ત કર. આપણા ઉપનિષદના ઋષિઓ પણ આટલે સુધી આપણને જગાડીને દંડિમ નાદ સાથે કહેતા હોય, એમ અહીંયા ગાડી પણ મહારાજ શ્રી કહ્યું સુરતે બ્રહ્માંડ ફોડા. જેમ નગારાનો ખૂબ નાદ થાય અને ગગનભેદી નાદ હોય અને એ નાદથી આખું વાતાવરણ ભરી દે, એમ બ્રહ્માંડ પોતાના સમસ્ત આ જે ચર અચર વ્યાપ્ત છે ભગવાનની જે સૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી બધું જ. કાગભૂષણજી પણ એ જ વાત કરી, કે જ્યાં સુધી ભગવાનની સૃષ્ટિ છે ત્યાં સુધી હું ગયો. સપ્તાવરણ ભેદ કરી જહાં લગી ગતિ મોરી, ત્યાં સુધી ઉડ્યા કર્યું. જ્યાં સુધી ભગવાનની આ ચરાચર સૃષ્ટિ છે ત્યાં સુધી, પણ ત્યાં બધે ગયો ત્યારે એટલું જ જોયું, સર્વત્ર ભગવાનનો જ હાથ દેખાતો હતો આ સર્જનમાં, આ સૃષ્ટિમાં. પણ મારે અને પરમાત્મા વચ્ચે બે આંગળનું છેટું રહેતું હતું, ફક્ત બે આંગળનું, અને બે આંગળ એનું નામ છે દ્વૈત, હું અને તું, જીવ અને ઈશ્વર. જ્યાં જીવ અને ઈશ્વરનું દ્વૈત મટી જાય ને, એટલે બે આંગળ પણ ખસી જાય, સહેજ પણ અંતર ન રહે. અને એટલા માટે કહ્યું કે અંતર કી અંતર જાણે, જાના જગ કે સુરત સુર ભઈ. જ્યારે બધી પ્રકારથી બધી બાજુએથી દશે દિશામાંથી મેં મારી વૃત્તિઓને આટોપી લીધી, સબકે મમતા તાગ બટોરી, મમ પદ મનહી બાંધી બર ડોરી. બધી જ મમતાઓ, બધી આસક્તિના બંધનો તોડીને એને એક દોરી બનાવીને એકને પોતાના આત્મા સાથે બાંધ્યું અને બીજો છેડો ઈશ્વરની સાથે બાંધ્યો. એક તાર હુઆ અને એનો સંબંધ એક હી તાર જોડા, એની સાથેનો સીધો સંબંધ થઈ ગયો, જેને અંગ્રેજીમાં કહે ડાયરેક્ટ હોટલાઈન. વચ્ચે કોઈ જરૂર ના પડે, ઉઠાવે એટલે તરત સીધી જ વાત થાય. સમાહિત થઈ ગયો સાધક પોતાનામાં, એટલે સીધો જ પરબ્રહ્મની સાથે એનો નાતો, એનો સંબંધ, જાણે પોતાના હાથથી હાથ હોય. સ્વસ્વરૂપનો અનુભૂતિ એટલે ખિસ્સામાં નાખેલો લાડુ, જ્યારે ઈચ્છા હોય ત્યારે લઈને એને શોધવા ના જવું પડે, લઈને ખાવા માંડો. એમ આત્મ સ્વરૂપ જેને પોતાની પાસે પોતે સ્વસ્વરૂપને અનુભવી લીધું છે, એના માટે કશું જ દૂર નથી. તદ્દુરે તદ્વંતિકે તદ્ ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેતા, એની દૂરતા કે એની નજીકતા એમાં કોઈ કોઈ ફેર નથી પડતો, કોઈ અંતર નથી. તો આવી આપણી ઋષિઓની ચિંતનની ધારા મહાપુરુષો આપણને આ જગતની અશાંત જિંદગીમાં જીવનમાંથી બહાર આવવા માટેનો આટલો સરસ સરળ ઉપાય આપણને આપતા હોય, સાહજિક હોય કે લે આ ઉપાય. પણ જ્યાં સુધી સાધક પોતાના મનની અંદર સાધક તરીકે એની ઉપાસના કરવા માટે એ પોતે તૈયાર ન થાય, એની તૈયારી ન હોય, ત્યાં સુધી નથી પ્રાપ્ત થતું. એકલવ્યને ધનુર્વિદ્યાની ઈચ્છા હતી, દ્રોણાચાર્ય પાસે જઈને પ્રાર્થના કરી, દ્રોણાચાર્ય એને એટલો સરળ જવાબ ન આપ્યો. પણ જેને એક સંબંધ અને નાતો હતો કે મને ધનુર્વિદ્યા શીખવી જ છે, તો દ્રોણાચાર્યની મૂર્તિ સમક્ષ એને ધનુર્વિદ્યાનો અભ્યાસ ચાલુ કર્યો, એમાં પરિપૂર્ણ થયો. એક હી તાર જોડા, લક્ષ્ય માત્ર એક જ હતું, સદગુરુ મળે આન મિલે. એ દ્રોણાચાર્યને, એકલવ્યને દ્રોણાચાર્ય જે સદગુરુ પ્રાપ્ત થયા અને એમાં એક તાર બન્યો, ગુરુ શિષ્યના સંબંધો એવા અતૂટ બન્યા, અભેદ બન્યા, કે મૂર્તિમાંથી પણ એકલવ્યને પ્રેરણાઓ મળી ધનુર્વિદ્યાની અને પરિપૂર્ણ થયો. એ પરિપૂર્ણતા સાધકની એકાગ્રતામાં રહેલી છે. સાધક જેટલો દ્રઢ સંકલ્પિત હશે, એનામાં એના માટે જેટલી તાલાવેલી હશે એ સાધ ઉપાસનાની અંદર, એટલો જ એ તીવ્રતાપૂર્વક સબળ બનીને અવશ્ય પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે. અહીંયા લક્ષ્મણદાસજી મહારાજે સ્પષ્ટ કહ્યું કે સદગુરુ મોયે આન મિલે તબ એક હી તાર જોડા, એક સંબંધ, બીજું કોઈ નહીં, એક ભરોસો, એક બળ, એક આશ વિશ્વાસ, બીજું કઈ નહીં. જેને કહેવાય કે અનન્ય ચિંતયંતો માં, અનન્ય ભાવથી જે ઉપાસના કરે, અન્ય આશ્રય હોય જ નહીં, માત્ર એક પોતાના સ્વરૂપનો, ઈષ્ટનો, એવો અનન્ય આશ્રય કે ક્યાંય અન્ય જાય નહીં, સંપૂર્ણ કેન્દ્રિત પોતાના ઈષ્ટમાં જ, સ્વસ્વરૂપમાં જ. અને સ્વસ્વરૂપની અંદર એવી તદલીનતા હોય, તલ્લીનતા હોય કે એને કાંઈ પણ સૂઝે નહીં. અહીંયા જ બેઠા છીએ, એકાગ્ર થઈ ગયા છીએ શ્રવણની અંદર, અને એવી સ્થિરતા આવી જાય કે શબ્દ સંભળાવવાનો પણ બંધ થઈ જાય, અને કદાચ વાડીમાં ઢોલ નગારા વાગતા એ પણ ન સંભળાય. એક તાર હુઆ, એની અવસ્થા એ થઈ જાય કે કોઈ વ્યવધાન એને સહેજ પણ સ્પર્શ ન કરી શકે, એટલી અંતર્મુખતા, એટલી જ નિજ સ્વરૂપની સાથેનું અનુસંધાન. અને એને માટે કહ્યું કે એ લક્ષ, લક્ષ્યની સિદ્ધિ માટે કટિબદ્ધ થવું, એ જ એનું પરમ લક્ષ. જેમ અર્જુન બાણ છોડે અને દ્રોણાચાર્ય પૂછે શું દેખાય છે બેટા તને, કે વૃક્ષ ઉપરનું પક્ષી, હવે તો એકલું જ પક્ષી. સહેજવાર થઈને ફરી પ્રશ્ન પૂછ્યો કે હવે તમે જે લક્ષ વેધવા માટે આંખ કહ્યું છે, માત્ર આંખ સિવાય કશું દેખાતું નથી. બસ દ્રોણાચાર્ય એનો થવો ખભો થાબડ્યો કે તું ઉત્તીર્ણ. લક્ષ સિદ્ધિ માટે એકાગ્રતા અને કટિબદ્ધતા, ત્યારે જ ઉર્ધ્વગામી થઈ શકે વૃત્તિઓ, એકાગ્ર બની શકે સુરતાઓ. અને ઉર્ધ્વગામી અને એકાગ્ર બનેલી એ સુરતાઓ અને વૃત્તિઓ બ્રહ્માંડને ફોડી નાખીને વિરાટની જે સર્વવ્યાપકતા છે એની અંદર ભળી જાય પોતાનું સ્વરૂપ. આ શરીરના બંધનમાં નહીં રહે, કુવામાં ના દેડકા તરીકે નહીં, ખાબોચ્યું કુવો એમાંથી બહાર નીકળીને જે દિવ્ય અખંડ સાગર છે, જ્યાં સર્વવ્યાપકતાનો મહાન સાગર ઘૂગવી રહ્યો છે, એને કોઈ પાડ કે પરથારો નહીં, સામો તો કિનારો નહીં. એવી અવસ્થા, કિનારો દેખાય જ નહીં, એવી એની ક્ષિતિજો વ્યાપ્ત થયેલી હોય, ક્યાંય એની હદ નહીં. હદ બે હદ મૂકીને બેઠો ડેરો ત્યાં બન્યો. હદ નહીં, બે હદ નહીં, માત્ર પોતાનો જ ડેરો આત્મારામનો, પોતાના સ્વસ્વરૂપનો જ પરિચય, અને એનું જ ત્યાં, એનો જ ત્યાં આગળી નિવાસ. બધું છોડીને બેસી તો એ છે સુરતે બ્રહ્માંડ ફોડા. આ જે અવસ્થા છે સુરતે બ્રહ્માંડ ફોડાની, એ અનિર્વચનીયતા જેવી છે, એનું વર્ણન જ ન થઈ શકે. એ જે મુક્ત આત્મા છે, મુક્ત આત્મા વિજિતેન્દ્રિય, કોઈ સ્પર્શ સહેજ પણ નહીં, અને આજુબાજુ મૂકવામાં આવેલી ભોગોની સામગ્રીઓમાં સહેજ પણ લોલુપતા નહીં, જે પોતાના જીવનને નિર્વ્યાજ અને સંપૂર્ણ રીતે એની અંદરથી અલિપ્ત ભૂમિકા જેને પ્રાપ્ત કરી છે, એવો એ સ્વયં આત્મ સ્વરૂપ થઈ વૃત્તિઓને સશક્ત બનાવીને, અને એવી સબળતા હોય કે ત્યારે પાછું વાળીને જોવે જ નહીં. અને એ સુરતાઓમાં સાંસારિક પદાર્થો માટે એની મનોવૃત્તિ એટલી બધી ગંભીર હોય અને એટલી બધી સ્વસ્થ છે કે પાસે પડેલી વસ્તુનું એને સહેજ પણ પડી ન હોય, જ્ઞાન પણ ન હોય. આમ પોતાના સ્વરૂપમાં વિરાટ ની અંદર પહોંચવા માટે પોતાના બધા જ બંધનોને તોડીને, અને જો યોગિક ભાષામાં કહીએ કે બ્રહ્માંડ એટલે તાળવાને પણ તોડી દઈને એનાથી બહાર નીકળી જાય. ષડચક્ર ભેદન, અને એમાં જે પરમને અંતિમ ચરમને પ્રાપ્ત કરવા માટે જેમ એ આજ્ઞાચક્રથી ઉપર સહસ્રાધારમાં જાય, અને સહસ્રાધાર પછી ત્યાંથી પણ આગળ, તાત્પર્ય કે શરીરમાં શરીરની કુપમંડુકતામાંથી આ વિરાટ આત્મતત્વ બહાર નીકળી જાય, જેને સાતે સાત, છ તો ખરા અને સાતનું બહારનું બંધન પણ તોડી દઈને, જેમ કાગ ભૂસુંડી કહ્યું સપ્તાભરણ ભેદી કરી, બધું તોડીને ઈશ્વરની સાથેનો સીધો નાતો, અને ક્યાં સમસ્ત વિરાટની અંદર એટલું બધું ઉડ્યો, એટલું બધું ઉડ્યો કે છું એનો પાર ન આવે, જ્યાં જવું ત્યાં એ જ દેખાય, બીજું કોઈ નહીં. એ જ અહીંયા ગાડી બતાવ્યું છે, એ કહી તાર જોડાય, બધું જ દેખાય. જે અજ્ઞાન અવસ્થામાં દેખાતું હતું એની એ જ બધું, એની એ જ દુનિયા, એના એ જ પદાર્થો આ અવસ્થાએ પહોંચ્યા પડી પછી પણ દેખાય. પણ અજ્ઞાન અવસ્થામાં ભોગોની આસક્તિ અને લિપ્સા હતી, અવસ્થા બદલાઈ જતા એની એ જ વસ્તુઓ, એ જ પદાર્થો છે, પણ એની અંદર બ્રહ્મી ભાવ. સિયારામ મય સબ જગ જાની, બીજું કોઈ નહીં, માત્ર એ, એના સિવાય આ જગતમાં કઈ છે જ નહીં. અને એટલે જ્યાં સુધી ગયો ત્યાં ગાડી મને ભગવાનના જ દર્શન, પરમાત્માના જ દર્શન થયા કર્યા, બીજું કઈ ના દેખાયું, કશું જ નહીં. જેને બધે જ ઈશ્વર દેખાય, સૌમાં એક જ ચેતના બેઠેલી છે એમ દેખાય, તો રાગ દ્વેષના દ્વંદ ભેદ એ આપોઆપ મટી જવાના, ભૂતના ભાવો પણ મટી જવાના, સર્વત્ર એક જ વ્યાપક છે, અદ્વૈત બ્રહ્મી ભાવ આવશે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપણે, તું જ છું, બીજું કોઈ નથી. અને ભગવાને પણ કહ્યું સમોહમ સર્વભૂતેષુ, બધામાં હું છું. જો સર્વવ્યાપકતા નો ભાવ આપણે આત્મસાત કરી લઈએ તો પછી આ જગતના કોઈ પણ ભેદ આપણા જીવનની અંદર સામાન્ય ઉભા રહી શકે. ઈશ્વરની સર્વવ્યાપકતાનો પૂરેપૂરો અનુભવ થઈ જાય, સર્વવ્યાપકતાને આપણે આત્મસાત કરી લઈએ પછી કોઈ દ્વંદ, કોઈ ભેદ ત્યાં આગળ ઉભા જ નહીં રહે. અને એટલા માટે તો ભગવાને ગીતામાં ત્રણ ત્રણ વખત કહ્યું કે બધાની અંદર એ ભેદથી પર છે, ચાહે સ્થિતપ્રજ્ઞ હોય, ભગવત ભક્ત હોય, કે પછીથી એ પૂર્ણતાએ પહોંચેલો હોય. તો આવી જે અનુભવની વાત, સદગુરુ મહારાજની એ કૃપાથી ગુરુ મહારાજે પણ પોતાનું સ્વસ્વરૂપ આપી દીધું, અને એ આપ્યા પછીથી એક તાર થઈ ગયો, અને તે પણ પોતાના માં પોતાના સ્વસ્વરૂપ.